समय सार लेक्चर नंबर 752 ओम नमः सिद्धेभ्य ओम नमः सिद्धेभ्य ओम नमः सिद्धेभ्य ॐ शुद्धात्मने नमः नमो हरिहन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो वज्रायाणं
नमो लोये सवसाहूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे वन्दित सौवसिद्धे ध्रुवमचलमनोवमङ्गदिं पते पोच्छामि समयपाहुण मृणमो
यह कुंदकुंद आचार्य भगवान का समय सार है और इस समय सार की 372 नंबर की गाथा हम पृष्ठ क्रमांक 17 पर देख रहे हैं। यहाँ पहला पैराग्राफ हो गया है, दूसरे पैराग्राफ से पढ़ते हैं। प्रत्येक द्रव्यनी पर्याय पोताती थाई छे तेमा बीजी चीज चीज एटले बीजू द्रव्य निमित्त हो पण निमित्त थी एनु एटले पेला जे द्रव्यनी पर्याय थे एनु काई कार्य थतू नथी। केम के अन्य द्रव्यना स्वभाव थी अन्य द्रव्यनो उत्पाद जोवामां आवतो नथी, यानी ऐसा कोई द्रव्य का स्वभाव है ही नहीं है कि जो पर द्रव्य का कुछ कार्य करे उत्पाद करे। भाई जेने आ वात अंतरमा बेसी जाए तेने पराधीनपणु नाश पामी जाए छे। निमित्त आवे तो मारू कार्य थाय एवी निमित्ताधीन दृष्टि उड़ी जाए छे अने तेने स्वाधीनतानो स्वसन्मुखतानो पुरुषार्थ प्रकट थाय छे। अने आज कर्तव्य छे समझाणू काई, यानी क्या कर्तव्य है कि ये जो पराधीन दृष्टि है वो हटनी चाहिए। कैसे हटेगी? तो स्वाधीन स्वभाव जो अपना है उसी में एकाग्र होवे तो पराधीन निमित्ताधीन दृष्टि उड़ जाएगी। जो आम छे तो सर्वद्रव्यो निमित्तभूत अन्य द्रव्यों ना स्वभाव माथी उपजता नथी, स्वभाव थी उपजता नथी, परंतु पोताना स्वभाव थी ज उपजे छे। कारण के द्रव्यना पोताना स्वभावे द्रव्यना परिणाम नो उत्पाद जोवामां आवे छे। ये क्या कहना चाहते हैं कि प्रत्येक द्रव्य अपने पर्याय रूप से परिणमता है। आम हुआ थी सर्व द्रव्यो पोताना स्वभाव ने नहीं उल्लंघता हुआने लीधे निमित्तभूत अन्य द्रव्यो पोताना अर्थात सर्व द्रव्योना परिणाम ना उत्पादक छेज नहीं, क्योंकि निमित्त भी पर द्रव्य है ना, तो वह भी अपने स्वयं के पर्याय रूप से परिणमने का उसका भी स्वभाव है, वो फिर दूसरे में कहां जाएगा। सर्व द्रव्योज निमित्त भूत अन्य द्रव्यो ना स्वभाव ने नहीं स्पर्शता थका पोताना स्वभाव थी पोताना परिणाम भावे उपजे छे। जोयुं पहला कयुं के अन्य द्रव्यना स्वभावे कोई द्रव्यना परिणाम नो उत्पाद जोवामां आवतो नथी। हवे कहे छे पोताना स्वभावे द्रव्यना परिणाम नो उत्पाद जोवामां आवे छे। आ सिंहनो फोटो पाड़े छे ने त्यां सिंहना जेवो केमेराथी फिल्ममां फोटो पड़ी जाए छे ते कई सिंहने लईने नथी, खलास। गजब वात छे भाई, ए फोटामां कई सिंह नथी अने फोटो सिंहने लईने नथी। કારણ કે દ્રવ્યના પોતાના પરિણામ સ્વભાવથી પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આહાહા, દરેક આત્મા અને દરેક પરમાણુની વર્તમાન પર્યાય પોતાના સ્વભાવથી જ થતી જોવામાં આવે છે. વિતરાગનો માર્ગ બહુ ઝીણો ભાઈ. આમ હોવાથી કહે છે, સર્વદ્રવ્યો પોતાના સ્વભાવને લઈને ઉલ્લંઘતા હોવાને લીધે નિમિત્તભૂત અન્ય દ્રવ્યો. મેને ક્યાં બોલા? અચ્છા, નહીં બોલાય નહીં. ચલો ઠીક હૈ, ફિર સે. આમ હોવાથી કહે છે, સર્વદ્રવ્યો પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાને લીધે, યાને આપણા સ્વભાવ કભી છોડતે નહીં હૈ, નિમિત્તભૂત અન્ન દ્રવ્યો સર્વદ્રવ્યોના પરિણામના ઉત્પાદક છે જ નહીં. આ રાગ દ્વેષના પરિણામ થાય તે પોતાના સ્વભાવથી જ થાય છે. ક્યાં કહે રહે હૈ? યે જો રાગ દ્વેષ કે પરિણામ હો રહે, કોણ સે? હસને કે ક્યા? યે જો હસને કે પરિણામ ચલ રહે હૈ, તો દેખો પોતાના સ્વભાવથી જ થાય છે, બીજાના નિમિત્ત થતા નથી. એસે યહાં લિખાયો, સિંહ નો ફોટો પાડે ને તમે, રાગ ઓર દ્વેષ મેં આ ગયા નો. રાગ કે કારણ હસી આતી હૈ કે દ્વેષ કે કારણ આતી હૈ? રાગ કે કારણ આતી હૈ. જડ કર્મો તેના ઉત્પાદક છે જ નહીં. જીવના રાગાદી દોષોનું ઉત્પાદક પરદ્રવ્ય છે એમ છે જ નહીં. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. હા હા, પોતે પોતાને ભૂલીને હેરાન થયો છે, દુખી થયો છે. કર્મોએ તેને દુખી કર્યો છે એમ વાસ્તવમાં છે જ નહીં. પણ જ્ઞાનીને પણ અસ્થિરતાવશ જે રાગાદી દોષો થાય છે અને તેનું વેદન પણ તેને હોય છે, તે કર્મના કારણે છે એમ છે જ નહીં. કે અસ્થિરતાવશ કા ક્યા અર્થ હૈ? હા બાપા, અસ્થિર. બહુ અચ્છા, બહુ અચ્છા. આપ કહે રહે હૈ જો સ્વરૂપ મેં જો સ્થિરતા હોની ચાહીએ વો અધિક કાલ કે લિયે નહીં ટિકતી હૈ, પરિણામ ફિસલ જાતે હૈ, તો અસ્થિરતા હોતા હૈ. તો કહેતે અસ્થિરતાવશ ક્યા હુઆ? જો સ્થિરતા થા તબ રાગ દ્વેષ નહીં હો રહે થે, અભી સ્થિરતા મેં સ્વરૂપ મેં સે બહાર નિકલા તો રાગ આદિ દોષો થાય છે. અને તેનું વેદન પણ કોને? જ્ઞાનીને જ્ઞાન પણ હોય છે અને તે કર્મના કારણે છે એમ પણ છે નહીં. આચાર્ય કહે છે, નિમિત્તભૂત અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના પરિણામનો ઉત્પાદક છે જ નહીં. આવી વાત છે. માટે આ નિશ્ચય છે કે સર્વદ્રવ્યો જ નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહીં સ્પર્શતા થતા પોતાના સ્વભાવથી પોતાના પરિણામ ભાવે ઉપજે છે. ક્યાં કહેના ચાહતે? દેખો દેખો, યહાં એક વાત બતા રહે હૈ. જબ જબ ઇસ વિશ્વ મેં કાર્ય હોતા હૈ, તો એક સમય મેં કિતના કાર્ય હોતા હોગા, એક સમય મેં કિતને કાર્ય હોતે હૈ. દિવ્યાબેન, જગત મેં એક સમય મેં કિતને કાર્ય હોતે હૈ? અનંત હોતે હૈ. તો હર કાર્ય મેં પાંચ સમવાય લગતે હૈ, વહાં નિમિત્ત ભી એક સમવાય હૈ. તો હર પર્યાય જબ હોતી હૈ યા કાર્ય હોતા હૈ તો ઉસમેં નિમિત્ત તો લગેગા. યે બાત હમકો તો માલૂમ હૈ. અબ યહાં ક્યા કહે રહે હૈ કે નિશ્ચય છે કે ક્યા લિખા? સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહીં સ્પર્શતા તકા. અભી હમ એક પર્યાય હુઈ ઉસકી બાત દેખેંગે. તો એક પર્યાય હુઈ, કાર્ય હુઆ તો વહાં નિમિત્તભૂત કોઈ અન્ય દ્રવ્ય હૈ, તો જો કાર્ય જો હુઆ વહ નિમિત્તભૂત દ્રવ્યો કા કોઈ અપેક્ષા નહીં રખતી, નિરપેક્ષ રૂપ સે અપના અપના કાર્ય કરતે, તો વો અન્ય દ્રવ્યો કો સ્પર્શતી નહીં. ક્યા લિખા? દેખો, अन्य द्रव्यों ने नहीं स्पर्शता थका, अभी ये तो उनके अनेक द्रव्यों अनेक कार्यों की बात है। पोताना स्वभाव थी पोताना परिणाम भावे उपजेशे, अभी हम एक कार्य की बात ली, अभी हम दूसरी तरफ से देखते हैं। अनंत कार्य हुए यानी अनंत पर्याय पलटी, पर्याय होना कहो या कार्य होना कहो बात तो एक है, तो ये अनंत कार्य हुआ तो अनंत कार्यों का अनंत निमित्त है, लेकिन वो जो निमित्त जिसका जिसका है वो कार्य जो हुआ है वह पर्याय वह द्रव्य जो निमित्त भूत जो द्रव्य है उसको स्पर्शता तक नहीं है, ये बात बताना चाहते फिर से। माटे आ निश्चय छे के सर्व द्रव्योज, अभी एक द्रव्य की बात नहीं, विश्व के सारे परिणामन एक समय के, निमित्त भूत अन्य द्रव्यों ना स्वभाव ने नहीं स्पर्शता तका, पोताना स्वभाव थी पोताना परिणाम भावे उपजे छे, कौन सर्व द्रव्य यानी द्रव्य और पर्याय इनका कर्ता कर्म संबंध है, कार्य कर्म यानी कार्य। अब कहते लियो परिणमनशील एवं प्रत्येक द्रव्य निमित्त भूत अन्य द्रव्य ना स्वभाव ने स्पर्शा विनाश पोताना स्वभाव थी पोताना परिणाम भावे उपजे छे। आहा जीव ने रागादि थाय ते कर्मना उदय ने अड़िया विनाश पोताना पर्यायना स्वभाव थी थाय छे। प्रत्येक द्रव्य पोताना परिणाम भावे उपजे एवो एनो स्वभाव छे, परिणाम भावे यानी पर्याय रूपे एने बीजा कोईनी गरज के अपेक्षा नथी। माटे आचार्य देव कहे छे के जीव ने रागादी नु उत्पादक अमे परद्रव्य ने देखता मटले मानता समझता नथी। यानी क्या कहना चाहते, जीव में जो राग की उत्पत्ति हो रही है वह जो उत्पाद हुआ तो उसका उत्पादक यानी उसको बनाने वाला कोई परद्रव्य होगा ऐसा हमारे ज्ञान में नहीं आता है, ऐसा कहते हैं। क्या कहा देखो, माटे आचार्य देव कहे छे के जीव ने रागादीनु उत्पादक यानी उसका कोई उत्पन्न करने वाला हमें परद्रव्य ने देखता के मानता नहीं के जेना पर कोप करिए यानी उसके ऊपर हम गुस्सा करें उसके ऊपर हम कुछ एक्शन लेवे, कोप करें यानी गुस्सा करे दूसरा क्या, आने हमने राग कराए वो एम हमें देखता एटले मानता नहीं तो अमे कोना ऊपर कोप करिए। आचार्य कहे छे अमे तो शांत भाव ने समता भाव ने ज भजिए छे। यानी जब देखो ऐसा होता है ना, अभी हम दूसरी तरफ से लेते हैं कि कोई जो कार्य नहीं होना था सो हुआ, मान लो हमें धंधे में कोई अचानक हम चाहते थे और होता भी था फायदा और नुकसान आया तो हमने ऐसा माना अरे ऐसा ही होना था, ये क्रमबद्ध में ऐसा ही होना था, तो हमें जो ये अगर हम क्रमबद्ध की बात अपने को नहीं समझाएंगे अपने को मालूम ही नहीं है तब हम कितना गुस्सा करेंगे, आकुलता व्याकुलता दुखी 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 होंगे, लेकिन जब हमने इसको निश्चित रूप से समझ लिया नहीं 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 इस समय ऐसा ही मुझे नुकसान होना था सो हुआ, तो हमारी आकुलता कितनी घट जाएगी। देखो सम्यक दृष्टि होगा तो वो तो कहेगा ये मेरे ज्ञान का गेय है, ये जो गुस्सा मेरे में आ रहा है वो मेरे ज्ञान का गेय है, ऐसा वो समझेगा। उसी तरह यहाँ कहते हैं कि अभी हम तो इसमें राग किसने कराया ऐसा हमको कोई दिखता ही नहीं तो हम किसके ऊपर गुस्सा करेंगे, कैसा है ये, कोई है ही नहीं ना सामने थल में ना, तुम सब लोग यहां से निकल जाओ फिर मैं यहाँ प्रवचन देते बैठू, कोई सुनने को ही नहीं तो कहे देंगे ऐसा कहेंगे ना, वैसा हमें किसके ऊपर कोप करे, कोई है नहीं सामने कि जिसके वजह से ये हुआ होगा, ये तो स्वयं द्रव्य उस रूप परिणमा है, ये बात बताना चाहते हैं। क्या कहा देखो देखो, आने हमने राग कराए वो एम हमें देखता एटले मानता नहीं તો અમે કોના ઉપર કોપ કરીએ? આચાર્ય કહે છે, અમે તો શાંત ભાવને એટલે સમતા ભાવને જ ભજીએ છીએ, યાને કોઈ પરદ્રવ્ય કુછ કરને વાલા ધરને વાલા હૈ નહીં, તો કિસકે ઉપર ગુસ્સા કરના, તો હમ તો એકદમ બિલકુલ શાંત હો જાયેંગે, યાને સમતા વૃત્તિ હમ રખેંગે તો એ ઉસકા હી હમ ભજીએ, યાને ઉસકા હમ ગ્રહણ કરેંગે ઉસકો સમતા વૃત્તિ કો, સમજાણો કાંઈ પરદ્રવ્ય અમને કાંઈ કરતું જ નથી તો પરદ્રવ્યનું લક્ષ્ય કેમ કરીએ? લ્યો આવી વાત, ભાવાર્થ, આત્માને રાગાદિક ઉપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. ક્યાં કહા ये रागादी जो होते हैं वो दूसरे किसी से हुए हैं ऐसा नहीं, ये स्वयं ने ही अशुद्ध रूप से परिणमन किया है. जो यूं आत्मा ने एटले आत्मा नी पर्याय मां जे राग द्वेष काम क्रोध मान माया लोभ विषय वासना इत्यादि शुभाशुभ भाव उपजे छे ते एना पोताना ज अशुद्ध परिणाम छे एम कहे छे. वस्तु मां विकार नथी पण पर्याय मां અનાદિથી વિકાર ચાલ્યો આવે છે. છેક 14મા ગુણસ્થાન સુધી પર્યાયમાં અશુદ્ધતા છે. એ કોણ સી અશુદ્ધતા હૈ નલિનભાઈ? કોણ સે? હા, ઓર યે અવધૈક ભાવ હૈ ના અભી, તો વો કહે રહે વો અશુદ્ધતા હૈ, ઇસલિયે ક્યા કહે રહે પહેલે દૂસરે ગુણસ્થાન કી બાત નહીં કી, છેક યાને ટિલ લાસ્ટ. ક્યા કહા દેખો, છેક 14મા ગુણસ્થાન સુધી પર્યાયમાં અશુદ્ધતા છે, 14મા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વ છે, તે અવદૈક ભાવ છે ને, તે ઉદય ભાવનું અસ્તિત્વ પોતામાં પોતાના કારણે છે, કર્મના કારણે નથી. યાને હમ ક્યા માન રહે આપ કે ઉન્હોને પુસ્તક મેં દેખ કે બોલા? સુનો સુનો સુનો, અરે મુજે ઉદાહરણ તો ઘટિત કરને દો. અરે લેકિન ઉનકા જ્ઞાન કા પરિણમન હી વૈસા હોના થા, યે પુસ્તક પઢ કે જ્ઞાન હોતા હૈ કે પહેલે યે સમજાઓ. હા ક્યો ભાઈ, બાત એસી હૈ ના, તો ઇસકા અર્થ હમ પુસ્તક દેખ દેખ કે બોલે એસા નહીં મેં બતાના ચાહતા હું. હમે યહાં જો સિદ્ધાંત ઘટિત કર રહે ના વો હમે દેખના હૈ. ક્યા કહા દેખો, અવદૈક ભાવ જે છે એનું અસ્તિત્વ પોતામાં પોતાના કારણે છે, કર્મના કારણે નથી. અનાદિ સંસારથી માંડીને છેક 14મા ગુણસ્થાન સુધી જે વિકૃત ભાવ એટલે વિભાવ ભાવ પર્યાયમાં છે તે બધો પોતાનો જ અપરાધ છે. કિસકે બારે મેં બોલ રહે? ડાયરેક્ટ પરમાત્મા કે બારે મેં. કર્મને લઈને તે વિકૃતિ છે એમ નથી, એ મૂળ વાત બતાની હૈ કે પર કે કારણ એસા હો રહા હૈ, એસી વાત નહીં હૈ. વસ્તુની દ્રષ્ટિથી જુઓ તો વસ્તુ તો સહજ ચેતના સ્વરૂપ, સહજાનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, ત્રિકાળી ધ્રુવ છે, તે કદી રાગમય થઈ નથી. ક્યાં કહા, યે જો અપના સ્વભાવ ભાવ હૈ વો કૈસા હૈ? ચૈતન્ય સ્વરૂપ હૈ, સહજ જ્ઞાન આનંદ સ્વરૂપ હૈ, ત્રિકાળી હૈ, વો અનાદિ સે કોઈ ના કોઈ કિસી ના કિસી સંગ મેં આયા હુઆ હૈ, ફિર ભી કહેતે હૈ વહ સ્વભાવ જો કભી ભી રાગ મેં નહીં હુઆ, યોગનું કંપન છે તે રૂપે વસ્તુ કદી થઈ નથી, પરંતુ તેની વર્તમાન પર્યાયમાં રાગાદિક અશુદ્ધતા છે. જેટલો રાગ છે અને યોગનું કંપન છે તે બધોય પોતાની પર્યાયનો અપરાધ છે. જડકર્મનું તેમાં કાંઈ નથી, જડકર્મ એટલે પરદ્રવ્ય તેને શું કરે? કેવળ જ્ઞાન થતા ચાર ગતિ, ચાર ઘાતી કર્મનો ક્ષય થયો અને ચાર અઘાતી કર્મ બાકી રહ્યા. એ અઘાતી કર્મના ઉદયના કારણે ભગવાન કેવડી ત્યાં રહ્યા છે એમ નથી. ક્યા કહા અભી વો યહાં સંસાર મેં જો રહે હૈ, સિદ્ધાવસ્થા નહીં પ્રાપ્ત કર રહે. ક્યું? અરે અભી અઘાતી કર્મ હૈ ના, તો એમ નથી એસા સમજાવે. ક્યા કહા? તો સેકન્ડ લાઈન, અઘાતી કર્મના ઉદયના કારણે ભગવાન કેવડી ત્યાં રહ્યા છે એમ નથી. તેઓ તો પોતાની કંપનની દશાની યોગ્યતાના કારણે રહ્યા છે, એટલી કંપનની વિરુદ્ધતા છે ને માટે રહ્યા છે, કર્મને કારણે નહીં. કેવળી ભગવાનને અસિદ્ધત્વ ભાવ છે, સિદ્ધત્વ નથી. તે પોતાથી પોતાની પર્યાયની યોગ્યતાથી છે, કર્મનું એમાં કાંઈ કારણ નથી. આવી વાત સમજાણું કાંઈ? જીવને શુવાશુભ ભાવ થાય તે જીવના પોતાના જ પરિણામ છે. નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાધિકનું ઉપજાવનાર નથી, અન્ય દ્રવ્ય તેમનું નિમિત્ત માત્ર છે. કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય ગુણ પર્યાય ઉપજાવતું નથી, એ નિયમ છે. ક્યા કહા? અન્ય દ્રવ્યને કોઈ ભી અન્ય દ્રવ્ય રહેને દો, અન્ય ગુણ રહેને દો, અન્ય પર્યાય રહેને દો, એ ઉપજાવતું નથી. અન્ય દ્રવ્ય કો કુછ કોઈ ભી નહીં, તીનો મેં કોઈ ભી કુછ નહીં કરેગા. નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો આ નિશ્ચયને એટલે વર્તમાન પર્યાય જીવની છે તેને અહીં નિશ્ચય નહીં કહ્યો છે. શુદ્ધ નિશ્ચય નહીંની અહીં વાત નથી. શુદ્ધ નિશ્ચય નહીંની તો દ્રવ્યમાં રાગાદિક ઉદયભાવ છે જ નહીં, સંસાર છે જ નહીં. અહીં તો દ્રવ્યની પર્યાય તે નિશ્ચય અને કર્મ તે વ્યવહાર, એસી આ બાત હમકો સમજની હૈ. પર્યાયની યોગ્યતા તે નિશ્ચય અને કર્મનું નિમિત્તપણું છે તે વ્યવહાર એમ વાત છે. દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર, એ વાત અત્યારે અહીં નથી. પર્યાયની ઉત્પત્તિ તે એના દ્રવ્યના સત્વમાં છે એમ વાત છે. દ્રવ્યની સત્વમાં એને દ્રવ્ય કે સ્વચતુષ્ટ મેં સમજ લેના, ઉસકી સત્તા જહાં હૈ. જીવની પર્યાયમાં વર્તમાન રાગાદિકનો અસ્તિત્વ છે એ રીતે વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનો ઉપજાવનાર નથી એમ કહે છે. કર્મનો ઉદય જીવને પુણ્યપાપ આદિ ભાવ કરાવે છે એમ ત્રણ કાળમાં નથી. ભાઈ, જેને હજુ પર્યાયની સ્વતંત્રતાની વાત બેસતી નથી તેની દ્રવ્યની સ્વતંત્રતાની દ્રષ્ટિ થઈ શકે નહીં. ક્યા કહા? એ તીનો બાતે બિલકુલ સમજની જૈસી હૈ. દ્રવ્ય ભી સ્વતંત્ર હૈ, ગુણ ભી સ્વતંત્ર હૈ, પર્યાય ભી સ્વતંત્ર હૈ. ये कितनी इंटर रिलेटेड कनेक्टेड बातें हैं. क्या कहा? जेने हजु पर्यायनी स्वतंत्रता नी वात बेसती नथी तेने द्रव्यनी स्वतंत्रता नी दृष्टि थई शके नहीं. यानी मैं द्रव्य बिल्कुल स्वतंत्र हूँ, अन्य से मेरा कुछ भी लेना देना नहीं है, ये बात उसको नहीं बैठती है, ऐसा कहेंगे. आहा, વિકારના પરિણામ જે વર્તમાનમાં છે તે મારાથી, મારામાં, મારા માટે, મારા આધારે છે. એ ક્યાં બતાના ચાહતે ઇસમે? હા, ષટકારક તો એ લગાના આપ. ષટકારક ઇસમે કહે લગે કે મારાથી, મારામાં, મારા માટે, મારા આધારે. फोन लगावे। आप लगाएंगे डॉक्टर? हाँ हाँ बोलो बोलो। ये आखिर तो बराबर कहे, मारा माटे वाला संप्रदान है, मारा आधार है वो अधिकरण है। नहीं बराबर है, मारा माटे जो है वो तो संप्रदान सही है और मारा आधार है वो अधिकरण। हाँ ये मारा माँ किस में से? मेरे में से। मारा माँ अपादान आपने बताया ना। हाँ नहीं संप्रदान को किसके लिए? हाँ तो मारा माँ यानी मेरे में से ना, वो बराबर होता है अपादान। अब ये मारा थी क्या आएगा? मेरे में से आ गया ना। हाँ तो मारा माँ, ये मारा माँ हाँ ये मारा थी जो आपने सकरण बताया वो भी मुझे नहीं बैठ रहा है। हाँ जी क्या बैठ रहा नहीं? मारा माटे मारा आधारे पर्यायनी षटकारनी संधिने भान नथी। मारा थी ये मारा थी वो करता ही होगा।
करता मेरे द्वारा ऐसा है ना, करता होगा।
हमारा माँ ये मैं नहीं बैठ रहा।
मारा आधारे छे अधिकरण छे।
वो आगे वाले बैठ गए। मारा माँ नहीं बैठ रहा।
मारा माटे वो संप्रदान। मारा माँ अपादान क्या है उसमें?
अपादान ही होना चाहिए। हाँ डॉक्टर ने तीन बातें बराबर बताई। ये आपने जो साधन बताया मारा थी वो करता लेना आप, फिर अपादान, फिर संप्रदान,
फिर
और
फिर करण भी नहीं लिया, वो तो वैसे ही दोनों ही ले सकते हैं।
चलो ठीक है एम परिय। हाँ वही करता है, करता है। एम पर्यायना षटकारकनि स्वतंत्रतानु जेने भान नथी तेने अंदर वस्तु स्वसहाय स्वतंत्र छे एम बेसी शके नहीं, अर्थात तेने वस्तुनो एटले स्वनो आश्रय थई शके नहीं। भाई कर्ता कर्म आदि षटकारक विकारना विकारी पर्यायमां छे, वस्तुमां जो विकार होय तो ते कदी छूटे नहीं, यानी स्वभाव जो होगा वो कभी अलग नहीं हो सकेगा, इसलिए वस्तु में नहीं है। विकार तो वस्तु में नहीं, ये तो पर्याय में छे। अने पर्याय में जो विकार न हो तो आनंद हो जो ये शुं कीधुं? आत्मा सच्चिद आनंद प्रभु छे, तेनी पर्याय में जो विकार न हो तो तेना स्थान में आनंद नो स्वाद आवो जो ये, परंतु આનંદના સ્વાદનો અભાવ છે માટે ક્યાં પર્યાયમાં વિકારી ભાવનો સદભાવ છે એમ સિદ્ધ થાય છે। સમકીતીને પણ પૂર્ણ આનંદનો અનુભવ નથી, જેટલી અધુરપ એટલે અધુરાશ છે તેટલો રાગ છે ને તેટલું દુઃખનું વેદન પણ છે। આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ અનાદિતિ છે, તેમ તેની પર્યાયમાં અશુદ્ધતા પણ અનાદિની છે। પેલા અશુદ્ધતા ન હતી અને વર્તમાનમાં નવી થઈ એમ નથી, એ અશુદ્ધતા પર્યાયમાં આવી ક્યાંથી? તો કહે છે કે કર્મ એનું કારણ નથી, પણ અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, એ ન્યાય પોતે પોતાને ભૂલીને પર્યાયમાં વિકાર પોતે સ્વતંત્ર કરતા થઈને કરે છે. મારાથી આ ગયા ને ડોક્ટર સાહેબ, અન્ય દ્રવ્ય તો એનું નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર એટલે શું? નિમિત્ત માત્ર એટલે જીવના પરિણમન કાળે પરિણમનને અનુકૂળ બીજી ચીજ છે બસ. પણ એ બીજી ચીજથી એટલે નિમિત્તથી પણ ત્યાં જીવને વિકાર થયો છે એમ નથી. એને જો કુછ વિકાર હુઆ હૈ વો સ્વયં અપને સે અપને કારણ હુઆ હૈ. પોતાને ભૂલીને પોતાની પર્યાયમાં પોતે વિકાર કરે છે ત્યાં અન્ય દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. યા બિલકુલ સહી વાત બતાઈ હૈ, કહે રહે હૈ પોતાને ભૂલીને શું કર્યું કે પોતાના સ્વરૂપને જાણ્યો નહીં, પોતાની પર્યાયમાં પોતે વિકાર કરે છે ત્યાં અન્ય દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય ગુણ પર્યાય ઉપજાવી શકતું નથી. આ અનેરું દ્રવ્ય કર્મ આદિ જીવને વિકારી પર્યાય ઉપજાવતું નથી. આ સિદ્ધાંત છે ભાઈ. આહા, બહુ ટૂંકા શબ્દોમાં આચાર્યદેવે સિદ્ધાંતની ગજબ વાત કરી છે. એક દ્રવ્યને બીજું દ્રવ્ય ગુણ પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. માટે કહે છે જેવો એમ માને છે એવો એકાંત કરે છે, પર દ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે તેવો નય વિભાગને સમજા નથી. એટલે શું છે? મિથ્યા દ્રષ્ટિ છે. કે જો નય વિભાગ સમજે તે કોણ હોય? સમ્યક દ્રષ્ટિને જ નય હોય અને ઈ એને સમજે એમ. સાચી રીતે આ જેવો પરદ્રવ્ય જ મને વિકાર કરાવે છે એવો એકાંત કરે છે તેવો કહે છે મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે તેવો નય વિભાગને સમજ્યા નથી. પર્યાયમાં વિકાર પોતાથી થાય છે તે નિશ્ચય અને કર્મના નિમિત્તથી થાય છે એમ કહીએ તે વ્યવહાર એમ નય વિભાગને સમજ્યા નથી. તેથી તેઓ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? એ રાગાદી જીવના સત્વમાં ઉપજે છે. પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે એમ માનવું તે સમ્યક જ્ઞાન છે. યાને એ સહી શ્રદ્ધાન હૈ. ક્યા હૈ કે યહાં તો બતા રહે કે રાગ કરને વાલા મેં સ્વયં હું, એસા પહેલા નક્કી કરો. ઉસ સમય પરદ્રવ્ય તો નિમિત્ત હૈ એસા માનના વો ભી સમ્યક જ્ઞાન હૈ. કહે રહે હમ તો રાગ સે ભિન્ન કો યે અપને મેં નહીં એસા માનતે, અપેક્ષા જુદી હૈ વો. હાં
દેખો યહાં જો વિકાર હોતે હૈ વો વિકાર જો મારા થી મારા માં ઓર ઉસકો પર્યાય કે શટકારક કહે તો वो पर्याय से पर्याय में ऐसा कहना चाहिए था. ऑफकोर्स यहाँ जो विषय है वो तो द्रव्य और पर्याय का कर्ता कर्मपना घटित करना है तो उसको अभिन्न कारक कह सकते. पर्याय के कारक कैसे कहे? मेरा प्रश्न ख्याल में है?
जी मेरे ध्यान में.
ये जो अभी जो हमने वो मारा माम वो सब पढ़ा ना,
पहले पृष्ठ पर
વિકારના પરિણામ જે વર્તમાનમાં છે મારાથી મારામાં, વિકારી પરિણામ મારાથી મારામાં, મારા માટે મારા આધારિત છે એમ પર્યાયના ષટકારકની સ્વતંત્રતા, ઉસકો પર્યાય કે ષટકારક ક્યું કહે?
કાર્ય હો રહે ને
તો પર્યાય કે કારણ, પર્યાય કે દ્વારા, પર્યાય મેં, પર્યાય કે આધાર સે એસા કહેના ચાહિએ થા, તબ પર્યાય કે હો જાતે. મારા માયને વો દ્રવ્ય ઓર પર્યાય કા સંબંધ બતા રહે જિસકો અભિન્ન કારક કહેંગે. ભિન્ન કારક તો જો વ્યવહાર કારક જો કુમાર ને ઘડા બનાયા ઉસકો ભિન્ન કારક કહેંગે, ઓર યે દ્રવ્ય ઓર પર્યાય કો અભેદ કરકે યહાં ઘટિત કરે. ઓર કભી કભી અકેલે પર્યાય કો હી ઘટિત કરતે હૈ તબ વો પર્યાય કે ષટકારક કહેતે હૈ. यहाँ द्रव्य और पर्याय को अभेद करके ये बात हो गई है. कहीं कहीं द्रव्य और पर्याय को भेद करके भी अकेले पर्याय के षटकारक पर्याय पर घटित करते हैं। तो यहाँ अभेद की अपेक्षा से द्रव्य वो पर्याय का करता है, उसी के कारण हुआ है, ऐसा कहने में आता है। मेरी बात ख्याल में है? दो अपेक्षा से आते हैं, अभिन्न कारक भी एक अकेले पर्याय पर घटित करते हैं, और ये द्रव्य ही पर्याय का करता है, द्रव्य ही वो उसने पर्याय को किया, इन्हें अपने को किया, इस तरह से ऐसे दो अलग कथन आते हैं। तो यहाँ इस गाथा के अनुसार उसको ले लिया है, पर्याय को अभेद करके गिना है, वो द्रव्य उसका करता है। क्योंकि कहीं कहीं ऐसी बात है, द्रव्य और गुण तो शुद्ध है तो पर्याय विकारी क्यों? तो पर्याय के षटकारक है, परंतु यहाँ द्रव्य और पर्याय को अभेद करके वो कारक घटाए हैं। इसीलिए मेरा प्रश्न था, पर्याय के षटकारक कहा ना इसको, ये तो द्रव्य और पर्याय को अभेद गिन के उसके षटकारक हुए हैं, पर्याय के अकेले के षटकारक नहीं लिए यहाँ, जो पंचासी काय में लिए हैं वहां तो अकेले पर्याय में ही घटित किए हैं, वैसा यहाँ नहीं है। यहाँ द्रव्य और पर्याय को अभेद गिन के उसके षटकारक गिनाए हैं। ये कहेंगे तो यहाँ पर्याय के षटकारक कहे, परंतु फिर वो भी अभिन्न कारक ऐसा उसको कहेंगे तो ठीक होगा। अरे भले कहा है, परंतु उसकी अपेक्षा हमें समझना चाहिए, क्योंकि पर्याय मां पोते विकार करे छे, एम लीधु, पर्याय मां पर्याय विकार करे छे, एम नथी लिख्यु। तो पर्याय पर्याय को करती है ऐसा कहना वो पर्याय के षटकारक हो जाएगा, परंतु पर्याय में मैंने किए या द्रव्य ने किए, ये तो द्रव्य और पर्याय को अभेद गिनकर वो कथन है। अभी हमने ना पोता ने भूली ने पोता ने पर्याय मां पोते विकार करे, यानी वो विकार ये उसका कर्म हुआ और स्वयं उसको करता है, ये बात है, द्रव्य उसको करता है। पढ़ेंगे आगे।
यहाँ लिखा ना, नए विभाग ने समझो न थी, उसके आगे का ये दो लाइन वाला पैराग्राफ है। ए रागाधिक जीवना सत्वमा उपजे छे, परद्रव्य तो निमित्त मात्र छे, एम मानवु ते सम्यक ज्ञान छे। यहाँ तक तो हम आए थे। गृहस्थपने रहीने पंडित श्री जयचंद जी केवी स्पष्टता करी छे, कहे छे रागाधिक भाव जीवनी पर्यायना सत्वमा उपजे छे, परमा उपजे छे, एम नहीं आत्माना द्रव्य गुणमा विकार नथी, पण पर्यायमा विकार छे, आकाशना फूलनी जेम विकार पर्यायमा छे ज नहीं, एम वात नथी, तथा ते परमा थाय छे एम पण नथी। वेदांति माने छे के जगत मिथ्या एवी आ वात नथी। मलिनता पर्यायमा छे, ए काई भ्रम नथी, पर्यायमा विकार पोताती उपजे छे, ने परद्रव्य तो निमित्त मात्र छे, एम मानवू ते सम्यक ज्ञान छे। भाई निमित्त विकार करावतु नथी, पण निमित्तना लक्ष्ये पर्यायमा विकार उपजे छे, यानी यहां स्वतंत्रता बताना चाहते हैं निमित्त में और जो कार्य हो रहा है उसमें। द्रव्य गुण जेम त्रिकाणी सच छे तेम पर्याय द्रव्यनु वर्तमान सच छे, ते पर्यायना सत्वमां रागादिक उपचे छे, यानी रागादिक कहाँ उत्पन्न हो रहे? पर्याय में, स्वभाव में नहीं है ऐसा बता रहे। अने कर्म बीजी चीज तो निमित्त मात्र छे, निमित्त मात्र एटले मात्र हाजरी रूप, एनाथी विकार थाय एम नहीं। हवे आवो निर्मल आवो निर्णय करवानी आ वाणियाओ ने क्या फुर्सत छे? पण बापू जीवन जाय छे हो, એમ કે આનો નિર્ણય ન કર્યો તો જીવન એળે જશે, આહા એળે જશે અને મુફ્ત મેં ચલા જાયગા, વેડફી વેડફાઈ. જેને સત્યાર્થ નિર્ણય થયો છે એવો જ્ઞાની એમ જાણે છે કે રાગ છે તે મારી પર્યાયનું સત્વ છે, અન્ય દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. લ્યો આવી વાત, ભગવાન કેવળીને પૂર્ણ સુખ છે, મિથ્યા દ્રષ્ટિને પૂર્ણ દુઃખ છે, એકલું દુઃખ છે તે સાધકને કાંઈ સુખ ને કાંઈ દુઃખ છે. જેટલી એ તીનો વાત બતાવી ને, જો મિથ્યા દ્રષ્ટિ હૈ વો પરિપૂર્ણ દુઃખી હૈ, ઓર જો કેવળી ભગવાન હૈ વો પૂર્ણ સુખી હૈ, ઓર જો સાધક હૈ વો આંશિક દુઃખી આંશિક સુખી. જેટલી સ્વરૂપના આશ્રય શુદ્ધતા નિર્મળતા પ્રગટિ તેટલું એને આનંદનું વેદન છે, અને જેટલો પર્યાયમાં રાગ છે તેટલું દુઃખનું વેદન છે. લ્યો આમ યથાર્થ માનવું તે સમ્યક જ્ઞાન છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગ દ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ, રાગ દ્વેષનું ઉપજવું તે પોતાનો જ અપરાધ છે. જો જ્યારે દ્રષ્ટિ સાથેના જ્ઞાનની વાત ચાલતી હોય, શું કીધું, જ્યારે દ્રષ્ટિ સાથેના જ્ઞાનની વાત ચાલતી હોય ત્યારે રાગ અને દુઃખનો સ્વામી આત્મા નથી, એ તો એનો જાણનાર દેખનાર છે એમ કહેવાય. શ્રદ્ધાની અપેક્ષાએ રાગને હેય કહેવાય, ને ચારિત્ર અપેક્ષાએ રાગનું વેદન છે તે દુઃખનું વેદન છે, અને તે પર્યાયનું સત્વ છે. આમ સમ્યક જ્ઞાની બરાબર જાણે છે. માટે આચાર્ય દેવ કહે છે અમે રાગદેશની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ, રાગદેશ ઉપજે છે તે પોતાનો જ અપરાધ છે. અન્ય દ્રવ્ય તો રાગદેશ ઉપજાવતું નથી, તો પછી અન્ય દ્રવ્ય પર કોપ કરવાનું શું પ્રયોજન છે? હવે 320 નંબરનો કળ જોઈએ, 3 કે 4 પાના ઉપર હશે, 300 કેવલ 2 પાના, 220 ગાથા
કલશ
પેજ નંબર 3
નંબર પેજ. યદિહ ભવતિ રાગ દ્વેષ દોષ પ્રસૂતિ કતરદપિ પરેષાં દૂષણં નાસ્તિ તત્ર સ્વયમયમ અપરાધી તત્ર સર્પત્યબોધો ભવતુ વિદિતમસ્તમ યાત્વ બોધો અસ્મિ બોધઃ યાતુ અબોધો અસ્મિ બોધઃ. દેખો ઇસકા અર્થ દેખતે હૈ. યદ ઇહ ભવતિ રાગ દ્વેષ દોષ પ્રસૂતિ, એને આ આત્મામાં, એને યહા એને ઇસ આત્મા મે, યત રાગ દ્વેષ દોષ પ્રસૂતિ ભવતિ, જે રાગ દ્વેષ રૂપ દોષોની ઉત્પત્તિ થાય છે, પ્રસૂતિ હોતી ને ઉનકી ઉત્પત્તિ હોતી હૈ. કહેતે તત્ર પરેશામ કતરત અપી દૂષણમ નાસ્તી, ત્યાં પરદ્રવ્યોનો કાંઈ પણ દોષ નથી. યહાં જો રાગ દ્વેષ કી ઉત્પત્તિ હો રહી હૈ ઉસમેં અન્ય દ્રવ્યો કા કોઈ દોષ નહીં હૈ. તત્ર સ્વયં અપરાધી અયમ અબોધા સર્પતિ, ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. અપરાધી કોણ હૈ? વા અજ્ઞાન હૈ વો સર્પતિ, અને વો પ્રસરતા હૈ ફેલાતા હૈ. વિદિતમ ભવતુ, એ પ્રમાણે વિદિત થાવ, એને એસા આપ જાણો, એ જાણના ચાહીએ કૈસા, કે અજ્ઞાન હી ઉસકો ઉપજાને વાલા હૈ. અબોધ અસ્તમ યાતુ, અજ્ઞાન અસ્ત થઈ જાઓ. બોધ અસ્મિ, હું તો જ્ઞાન છું. અપને કો જ્ઞાન માત્ર અનુભવ કરતે હૈ તો અજ્ઞાન રહેતા હી નહીં હૈ, ઉસકા અસ્ત હો જાતા હૈ. હમ ગુજરાતી પઢેંગે કેવલ. આ આત્મામાં જે રાગ દ્વેષ રૂપ દોષોની ઉત્પત્તિ થાય છે ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. એ પ્રમાણે વિદિત થાવ અને અજ્ઞાનસ્થ થઈ જાઓ. હું તો જ્ઞાન છું એને એસા જાનકર અજ્ઞાન કા નાશ કરના ચાહીએ એ બાત બતાને. ભાવાર્થ, અજ્ઞાની જીવ રાગ દ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે. ઉસકો તો ગુસ્સા હતા ને, ઉસને હમે ક્યો નહીં કહ્યા, આજ હી હમકો યે બાત પતા ચલી, ઇસકે પહેલે હમકો કિસીને ક્યો નહીં બતાઈ. કિસી કો દેખ દેખ કર હમકો ક્રોધ આતા હૈ તો ઓર જ્યાદા ક્રોધિત હોતા હૈ, અરે ઇસકે કારણ મુજે ક્રોધ આ રહા હૈ. આ પરદ્રવ્ય મને રાગ દ્વેષ ઉપજાવે છે તેને દૂર કરો. એને ઉસકો અનિષ્ટ માનતા હૈ ના કે ઇસકે કારણ મુજે કશાય હો રહે હૈ, ઇસકો મેં દૂર કરું તો અચ્છા હૈ. એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્ય દેવ ઉપદેશ કરે છે કે રાગ દ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે. અકેલા આત્મામાં હોતે એસા નહીં કહા, અજ્ઞાનથી આત્મામાં થાય છે, આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. વો આત્મા કે પર્યાય હૈ, કૈસી હૈ, અશુદ્ધ વિકારી પર્યાય હૈ. માટે એ અજ્ઞાનને નાશ કરો, સમ્યક જ્ઞાન પ્રકટ કરો. હમારે સારે પ્રયત્ન ક્યાં હોતે હૈ, કિસી સે રાગ દ્વેષ હોતે હૈ તો ઉસ વસ્તુ કો ઉસ વ્યક્તિ કો દૂર કરના ચાહતે, હટાના ચાહતે. હમ કહેતે ભી દૂર હો મેરે નજર કે સામને છે, મેં અભી બહોત ગુસ્સા હુઆ હું હૈ ના, તો કહેતે માટે અજ્ઞાનને નાશ કરો, સમ્યક જ્ઞાન પ્રકટ કરો. યદિ નિમિત્ત સે હોતા હુઆ તો બતાતે કે નિમિત્ત કો દૂર કરો. સમ્યક જ્ઞાન પ્રકટ કરો, આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવ કરો. ઉપર લખે ને હું તો જ્ઞાન છું, હું એને મેં આત્મા જ્ઞાન સ્વરૂપ, તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવ કરો. પરદ્રવ્યને રાગ દ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો, ક્યોકિ યદિ પરદ્રવ્ય હી રાગ ઉપજાય તો સ્વયં તો મહંત બનના ચાહતા હૈ, અરે ક્યાં કહે વહી મેરે કો રાગ રુદ્રેશ ઉત્પન્ન કરતે હૈ, તો વહાં તો ઉસકે વિચાર ભી નહીં આયેંગે કે અરે મેં ઇસકો દૂર કરું. દૂર કરને કા ઉપાય ક્યા હૈ, અજ્ઞાન કો દૂર કરેંગે તો રાગ દ્વેષ ઉત્પન્ન નહીં હોંગે.
યહાં ક્યા હો રહા હૈ,
હા
કે કોઈ કહેતા હૈ કે મેરા પડોસી બહોત બીમાર હો ગયા હૈ, હા ડોક્ટર કહેગા જા પડોસી કો લે કે, હા તો પડોસી કો લાને કે બદલે વો આયા હુઆ ઉસકે ઉપર ઇલાજ ચાલુ કરેગા તો ક્યા હોગા, ખ્યાલ મે હૈ ના, ક્યોંકિ ડોક્ટર તો જઈ નહીં, વો જાનતા તો આત્મા યે ઓર ઉસકા પડોસી શરીર. વૈસે યહાં કહે રહે હૈ કે વો કોપ ક્યું કરેગા, વહાં કોઈ હૈ નહીં ના, ક્યા કહા. આ આત્મામાં જે રાગ દ્વેષ રૂપ દોષોની ઉત્પત્તિ થાય છે ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, યાને પરદ્રવ્ય સે યે રાગ દ્વેષ ઉત્પન્ન હોતે હૈ એસા હમારા માનના ગલત હૈ, એસા કહેતે. ક્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે, યાને એવા વ્યાપક કો નહીં તો આ જ્ઞાન વ્યાપતા હૈ સબકો. ક્યાં કહા, ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. એ પ્રમાણે વિદુત થાવ અને અજ્ઞાન અસ્ત થઈ જાઓ. અને હું તો જ્ઞાન છું, બોધ અસ્મિ, આ પર્યાયની વાત છે. આત્માની પર્યાયમાં રાગ દ્વેષરૂપ દોષની પ્રસૂતિ થાય છે, પ્રસૂતિ થાય છે ને ઉત્પન્ન થાય છે. કહે છે પર્યાયનો પોતાનો અપરાધ છે, તેમાં પરદ્રવ્યનો જરાય અપરાધ નથી, તો સમકિતિ જ્ઞાનીને રાગ થાય છે તે કર્મની બળજોરીતિ છે એમ શાસ્ત્રમાં આવે છે ને. હા આવે છે, પણ એ તો નિમિત્તનું એટલે નિમિત્તની મુખ્યતાથી કથન છે. જ્ઞાનીને રાગની રૂચિ નથી તેથી તેને રાગ થાય છે, તે કર્મની બળજોરીથી છે એમ નિમિત્તની મુખ્યતાથી કહીએ છીએ, પરંતુ થાય છે તો પોતાના અપરાધથી જ કર્મ કંઈ રાગાદી કરાવી દેતું નથી. કર્મ શું કરે? કર્મ તો કર્મ કહો કે નિમિત્ત તો પર છે, એ તો વિકારને અડતાય નથી. ત્રીજી ગાથામાં એટલે ટીકામાં આવ્યું છે કે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચૂંબે છે, તો પણ તેઓ પરસ્પર એકબીજાને ચૂંબતા નથી, સ્પર્શતા નથી. ભાઈ, ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે, સમજાણું કાંઈ? આત્માની પર્યાયમાં પુણ્યને પાપના ભાવ થાય તે બધા દોષો છે. તે દેખો દેખો યહાં પુણ્ય કે પરિણામ કો ભી દોષ કહા હો, ઓર હમને આજ તક એસા માના હૈ કે નહીં દેખ લેના. યહાં રોજ સ્વાધ્યાય કરને આતે હૈ, હમ રોજ બેઠ કર સ્વાધ્યાય કરતે હૈ, ઉસકો ભી દોષ ગિના રહે. સ્વરૂપ મેં સ્થિરતા નહીં હો રહી ના, તો ઉસકે અપેક્ષા સે શુભ ભાવ ભી દોષ હૈ, એસા કહે રહે. ક્યા કહા દેખો? આત્માની પર્યાયમાં પુણ્યને પાપના ભાવ થાય તે બધા દોષો છે. તે દોષોની ઉત્પત્તિ થાય તેમાં પરદ્રવ્યનો કાંઈ પણ અપરાધ નથી. જૈનમાં અત્યારે લાકડું ગરી ગયું છે, યાને જૈન જો હે લોગ ઉનકે થિંકિંગ મેં કુછ અલગ અલગ બાતે બેઠ ગઈ હૈ. કર્મને લઈને જીવને વિકાર થાય છે એમ જૈનમાં માનવા લાગ્યા છે. અન્ય મતવાળા ઈશ્વરને કરતા માને અને આ જૈનો જળ કર્મને રાગદ્વેષનો કરતા માને, બેમાં શું ફેર છે? કાંઈ નથી. તો કઈ અપેક્ષા ફેર નથી? હા, મિથ્યાત્વની અપેક્ષા કાંઈ ફેર નથી. બંને મિથ્યાદૃષ્ટિ છે. કર્મથી વિકાર થાય એમ માને એ તો એનું મિથ્યાશલ્ય છે, ખોટી માન્યતા. અહીં તો સ્પષ્ટ કહે છે કે તત્ર ત્યાં પરેશામ કતરત અપિ દૂષણમ નાસ્તિ, પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી. ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. આચાર્ય કહે છે આ અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છું. આચાર્ય દેવે ત્રીજા કળશમાં પણ કહ્યું છે કે મારી પરણતી રાગાદી દોષોથી કલ્માશિત મેલી છે, તે મલિનતાનો નાશ થાઓ. દેખો, આચાર્ય જો લિખતે હૈ વે ભી એસા માનતે હૈ કે મેરી પર્યાય મેં દોષ હૈ, મલિનતા હૈ, ઉસકા ભી નાશ હોના ચાહીએ. યાને સ્વરૂપ મેં ટોટલી એકાગ્ર હો જાઉં એસી ઉનકી ભી ભાવના ચલ રહી હૈ. હું તો દ્રવ્ય રૂપથી શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. અહીં પણ કહે છે અજ્ઞાનસ્થ થઈ જાઓ, હું તો જ્ઞાન છું. આહા, ચૈતન્ય પ્રકાશનો પુંજ હું પ્રભુ છું, એના આશ્રય પર્યાયમાંથી વિકારને નાશ થાવ, એ નિરાકુળ શુદ્ધ નિરાકુળ હાજે પર્યાયમાંથી વિકારનો નાશ થાવ, ને નિરાકુળ આનંદ પ્રકટ થાવ. આવી વાત છે, હું તો જ્ઞાન છું એમ કહીને દ્રવ્ય દ્રષ્ટિ વડે અજ્ઞાનનો નાશ થાવ એમ આચાર્ય દેવની પ્રેરણા છે. એ પઢ લેતે હૈ. અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું. એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્ય દેવ ઉપદેશ કરે છે કે રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે, માટે અજ્ઞાનનો નાશ કરો, સમ્યક જ્ઞાન પ્રકટ કરો, આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવ કરો. પરદ્રવ્યને રાગદ્વેષનો ઉપજાવનારું માનીને તેના ઉપર કોપ ન કરો. આહ, જેને જીવને જેટલા રાગદ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાન છે. એટલે શું? એટલે કે તે રાગ દ્વેષાદી ભાવોમાં ભગવાન જ્ઞાન સ્વરૂપનો શુદ્ધ ચૈતન્યનો અંશ નથી, કેમ કે જાણતા નથી સ્વને ને પરને, એટલે ચેતનનો અંશ નથી. રાગ દ્વેષાદી ભાવોને અજ્ઞાન કયા, જડ કયા, અજીવ કયા, કેમ કે તે ભાવોમાં જ્ઞાન સ્વરૂપનો અભાવ છે, તેમાં ચેતનનો કોઈ અંશ નથી. તે રાગ દ્વેષની ઉત્પત્તિ કહે છે અજ્ઞાનથી થાય છે. અજ્ઞાનથી થતા તે જીવના પરિણામ છે, માટે તે અજ્ઞાનનો નાશ કરો, સમ્યક જ્ઞાન પ્રકટ કરો. આહા હા, આનંદનો નાથ પ્રભુ, હું શુદ્ધ એક જ્ઞાન સ્વરૂપ છું એમ અનુભવ કરો. પરદ્રવ્યને રાગાદી દોષો ઉપજાવનારા માનીને તેના પર કોપ ન કરો. લો આવો ઉપદેશ. અહીં રૂકેંગે. જાવાની કે જ્ઞાન તે સુજે લો કાલો સોવાણી મસ્તકનમો તદા દેતો.